તારીખ 16/9/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 218 અને 219 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સ્વયં પ્રવચન નંબર 714
અધિષ્ઠાનના વિષયમાં ચર્ચા કરે છે. જગતનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ એમ ઘણા ખરા મહાત્માઓનું કથન છે. જગતનું અધિષ્ઠાન એટલે આધાર. અન્ય મતમાં તો ઈશ્વરને જગતનો આધાર માનવામાં આવ્યો છે. ઈશ્વર છે, પરમાત્મા છે, એ આખા જગત આખું જગત એના આધારે ચાલે છે અથવા એના આધારે રહેલું છે. અને અમે પણ એમ જ કહીએ છીએ કે અધિષ્ઠાન છે, પણ એ બીજી વાત છે. અમે પણ અધિષ્ઠાનને તો માનીએ છીએ ને અમે પણ કહીએ છીએ કે અધિષ્ઠાન છે, અને તે અધિષ્ઠાન તે હરિ ભગવાન પોતે જ છે. બોલો, બીજો નહીં, હરિનો અને ભગવાનનો અર્થ પોતે કરેલો છે 209 પત્રમાં. તે અધિષ્ઠાન બીજો કોઈ નહીં પણ પોતાનો આત્મા જ છે, જેને ફરી ફરીને હૃદય દેશમાં જોઈએ છીએ. અમે અમારામાં જોઈએ છીએ એ અધિષ્ઠાનને. અમે ક્યાં જોઈએ છીએ? અમારામાં જોઈએ છીએ. એટલે અધિષ્ઠાનને અમે માનીએ છીએ. મહાત્માઓ કહે છે કે અધિષ્ઠાન હોવું જોઈએ, કે છે પણ આમ છે. આખું ફેરવી તોડ્યું. અધિષ્ઠાન વિશે તેમજ ઉપલા કથન વિશે સમાગમે અધિક સત્કથા થશે. હવે એમને તો શું, વેદાંતનું થોડુંક સાંભળેલું વાંચેલું એટલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જગતના અધિષ્ઠાનનું શું. અને જૈન દર્શમાં એટલે એમને સ્થાનકવાસીમાં 10 વૈકાલિક ઉત્તરાધીન બધા જોઈએ, એમાં કાંઈ એ વાત છે નહીં. હં, એટલે કે એમાં તો કાંઈ છે નહીં કે, પણ છે, અમે જાણીએ એની અંદર અંતર, આ જૈનની અંતર શૈલીમાં એ વાત છે, બાહ્ય શૈલીમાં નથી. એટલે એ વિષયમાં સમાગમમાં અધિક સત્કથા થશે. સત્કથા થશે એટલે આત્માની કથા થશે. લેખમાં તેવી આવી શકશે નહીં, માટે એ વિષયમાં આટલેથી અટકું છું. એટલે આ વિષય અહીંયા હું સમાપ્ત કરું છું. જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જોકે મોટો આશ્ચર્ય છે. સંસારમાં ગ્રસ્થાશ્રમમાં રહેવું, રાજપાટમાં રહેવું અને વિદેહી દશામાં રહેવું એ કંઈ જેવી તેવી વાત નથી. કેમ કે અનેક એવા ઉદયો આવે છે પૂર્વકર્મના સંસારી જીવોને, એ જ્ઞાન દશામાં રહેવું ઘણું વિકટ છે. છતાં જે ધર્માત્માઓ ગ્રસ્થાશ્રમમાં પણ જ્ઞાન દશામાં રહી શકે છે એ નમસ્કાર કરવા યોગ્ય છે કે એ દશામાં પણ એ આત્મદશાને ટકાવી શકે છે. એવો પુરુષાર્થ ભિન્નપણે રહી શકે છે. એ જો કે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, ઘણું વિકટ છે. અને એ પુરાણો ઉપરથી જોઈ શકાય છે કે કેવા ઝંઝાવાત ભરેલા ઉદયો આવેલા છે. છતાં જે બળવાન પુરુષાર્થવાળા છે એવા મહાપુરુષો પોતાની આત્મદશામાં ટકી શક્યા છે. અને એ બતાવવા માટે જ એ બધી વાતો લખાયેલી છે. મહા મહા વિકટ છે તથાપી પરમ જ્ઞાનમાં જેનો આત્મા તદાકાર છે તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે. પોતાનો આત્મા પોતાના પરમ જ્ઞાનમાં તદાકાર રહે, આત્મજ્ઞાનમાં જ્ઞાન જ્ઞાન જ્ઞાનને વેદે છે એમાં તદાકાર રહે તો એમ રહી શકે છે, અશક્ય નથી, રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય હોય તેમ વર્તતા તેમને બાધ હોતો નથી. પ્રારબ્ધના ઉદય પ્રમાણે વર્તે પણ અંતરમાં પુરુષાર્થથી ભિન્ન રહી જાય તો એમને ઉદય બાદ કરતો નથી. ઉલટાનો એ ઉદય પોતાનું આત્મકાર્ય અને આત્મપુરુષાર્થ કરવાનો પ્રયોગ સાધનને એને પ્રયોગ સાધન પોતે બનાવી દે છે, બનાવી લે છે, એટલે વાંધો આવતો નથી. દેહ સહિતનું જેનું અહમપણું મટી ગયું છે, દેહ હોવા છતાં પણ વિદેહી દશા ક્યારે કહેવાય કે દેહ સહિતનું જેનું અહમપણું મટી ગયું છે, દેહમાં પોતાપણું નથી, એવા તે મહાભાગ્યનો દેહ, એવા મહાપુરુષોનો શરીર એનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો. દેહ દેહ ભાવે નહોતો વર્તતો, દેહ આત્મભાવે વર્તતો હતો. તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય, બીજા પ્રકારની ક્યાંથી હોય, એમનું શરીર આત્મભાવે વર્તતું હતું એટલે વિદેહી કહેવાના. ત્યાં એમને એક જગ્યાએ ગુરુની વાત લીધી છે પછી જનક વિદેહી માટે, એ રહી શકાય એનું કારણ હે 321 છે ને પત્ર. પાનું 313 નીચે. વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી, રાજકાજમાં પણ કુટુંબ પરિવારમાં પણ અત્યંત ઉદાસ, ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી અને એવી ઉદાસીન દશા સહેજે સહેજે રહેતી હતી. તાણી ખેંચીને નહોતી કરવી પડતી, રસ આવે જ નહીં, સહેજે રસ જ ન આવે શું કરે. તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિશે જેમ નાવ યથકિંચિત ડોલાયમાન થાય તેમ તે પરિણામોનું ડોલાયમાન થવા પણ સંભવિત હોવાથી, દરિયામાં તોફાન આવે, નાવ ડોલે, ડૂબે નહીં પણ ડોલી તો જાય, એમ પરિણામ એક વખત હચમચી જાય એવા ઉદય આવે એવું સંભવિત હોવાથી, પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજ ગુરુ અષ્ટાવક્રની સરળતા સ્વીકારી હોવાથી માયાને સુખે કરીને તરી શકાય તેમ હતો. એમને પણ જ્ઞાન દશામાં એમના શ્રી ગુરુનું અવલંબન વર્તતું હતું. વધારે કાંઈક એવી પરિસ્થિતિ ઊભી થાય એટલે ગુરુની સામે જુએ, હા ગુરુનું આમ સ્મરણ કરે ને ત્યાં પતી જાય, બધું ખળભળાટમાં સમાઈ જાય. મહાત્માના આલંબનની એ જ બળવત્તરતા છે, ગુરુનું આલંબન લે ખલાસ જાઓ પતી જાય બધું. આપણા ગુરુદેવ કોઈની તબિયત વધારે નરમ ગરમ સંભળાય ત્યારે જતા હતા, એમ લાગે કે હવે બહુ તબિયત બગડી ગઈ છે એટલે પોતે કહે કે ચાલો આપણે જઈએ ત્યાં, જ્યાં બધાને ખબર પડે કે ગુરુદેવ પધારે છે ત્યાં એને ઓલા શરીર બાજુના પરિણામ ફરી જાય, હે ગુરુદેવ આવે છે મારા માટે, ગુરુદેવ આવે છે બહુ ભાગશાળી, હું તો બહુ ભાગશાળી. શરીરમાં જે પણ ઉપયોગ લાગી જતો હોય માંદગીમાં એ આખો ઉપયોગ ફરી જાય એને, એમ આલંબન ફરી ગયું, પરિણામનું આલંબન શરીર હતું, એ પરિણામનું આલંબન ગુરુ થઈ ગયા, બસ પરિણામ આખા ફરી જાય, ઉત્સાહમાં આવી જાય, આવ્યો આવ્યો કરતો તો બધું બંધ થઈ જાય. અને એ બધું નજરે જોયું છે, ઘણી વેદના હોય મૃત્યુ ટાણે તો અમસ્તી વેદના વધી જાય છે, પણ ગુરુદેવ પધારે ત્યાં ઉલ્લાસ ઉલ્લાસ થઈ જાય. હ એક બળવાન નિમિત્ત છે પરિણામમાં ફેરફાર થવા માટેનો. હવે એમને તો બધું અન્ય મતનું વાંચેલું ને બધું સાંભળેલું એટલે એમના એમાંથી જ પોતે બોધ આપે છે. એ ભાગવતનો દ્રષ્ટાંત આપી દીધો, એવી જ રીતે એમાંથી જ બોધ આપે છે સુભાગભાઈને. શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા, ત્રણ ખંડના અધિપતિ હતા, વાસુદેવની પદવી. શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે. જૈન હોય તો એટલું તો સમજીએ કે એવી વાત છે, અને તે ખરું છે. તથાપિ તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે જૈન શાસ્ત્રમાં તેનું જુદું કારણ છે, એ કારણમાં તમારે જવાની કાંઈ જરૂર નથી. અને ભાગવતાદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવા છે, ભાગવત છે આખું શ્રીકૃષ્ણ ચરિત્ર છે. મહાભારતમાં પણ એમ જ છે અને ભાગવતમાં પણ એમ છે. ભાગવતમાં અધ્યાત્મ વધારે છે. ભાગવતાદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવા છે તે તો પરમાત્મા જ છે. શું પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાય છે એ તો. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એવી વાત છે. કેવું કાઢ્યું છે એમણે, અન્ય મતના શાસ્ત્રમાંથી એવું કાઢ્યું છે. ભાગવત જેણે લખ્યું છે એમાંથી પોતે કાઢ્યું છે. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્મના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એવી દ્રષ્ટિ હતી એમને. શું આ વાત અમને બહુ પ્રિય છે અને તમે હા એ ભાગવત ને કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે એટલે જ્ઞાનીથી સમજી લે તો સમજવા વાળો જ્ઞાન પામી જાય એવું છે, એને આત્મજ્ઞાન થઈ જાય, સાક્ષાત્કાર થઈ જાય એવી વાત છે. અને આ વાત અમને બહુ પ્રિય છે, અમને જે શૈલી મૂકી છે એને બહુ બહુ સારી શૈલીથી બહુ ધાયપો છે એમ કહેવું છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચા કરશું, લખ્યું જાતું નથી. સ્વર્ગ નરકાદિની પ્રતીતિનો ઉપાય યોગ માર્ગ છે. શું કહે છે? સ્વર્ગ ને નરકાદિનો વિશ્વાસ આવે એનો ઉપાય યોગ માર્ગ છે. યોગ માર્ગનું પણ કૃપાળુદેવને ઘણું જ્ઞાન હતું. આજે યોગના પ્રયોગો થાય છે ને એમાં બે પડખા છે, સવળો પડે, ઘણી કસાઈની મંદતા થાય, રિદ્ધિ સિદ્ધિ પ્રગટે, લબ્ધિઓ પ્રગટે, એટલી કસાઈની મંદ. અવળો પડે, બહુ આકુલતા વધે, પાગલ થઈ જાય, નરકમાં આવી જાય. અને એનો એ ઊંડાણમાં એ પોતે ઉતરેલા, આપણને એ વિષય એટલો વિગતથી સમજાયેલો નથી કે આપણે એ બાજુનું કોઈ વાંચન પણ નથી, પણ ઉપર ઉપરથી એ વાત તો એટલી સમજવામાં આવી છે કે સ્વર્ગ નરકાદિની પ્રતીતિનો ઉપાય યોગ માર્ગ છે. તેમાં પણ જેમને દુરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. યોગ માર્ગે પણ અમુક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, દૂરની વાતો જાણી શકે, દૂર ક્ષેત્રવર્તી અને દૂર કાળવર્તી એવું જ્ઞાનનો એ પ્રકારનો ચમત્કારિક ઉઘાડ થાય. એમ કે અહીં બેઠા બેઠા જો તમારા ઘરે અત્યારે ફલાણું થઈ ગયું છે, ફલાણા તમારા ઘરે આવ્યા છે, આ કામથી આવ્યા છે, એમ કહી દઈએ. હા, એમને પોતાને તો બહુ નાની ઉંમરમાં એવી બધો પ્રકાર હતો. નાની ઉંમરમાં ઓલા કચ્છથી બે જણા આવ્યા હતા, એ લોકોએ ખ્યાતિ સાંભળી, એમ થયું કે અમને આપણે કાશીમાં, કાશીના વિદ્યાલયમાં ભણવા મોકલીએ તો બહુ વિદ્યા મેળવી શકે એવું. એમને બહુ તેજસ્વી છોકરો છે, છોકરો નાની ઉંમર હતી ને, તેજસ્વી છોકરો. એટલે ખબર પડી વખતે રાજકોટમાં હતા, એ મામાની દુકાને કંઈ બેઠા હતા. ઓલા એ વખતે કંઈ સાધન નહોતું એટલે ઊંટ ઉપર આવતા હતા, આંધિયા ઉપર. હા, આવીને ત્યાં ઉતર્યા. હં, એ ઠેકાણું બતાવ્યું હતું અમને. ડૉક્ટર ચંદુભાઈ રહે છે ને એ બાજુ, ઓલો દરવાજો નથી, જૂના ગામ, જૂનું રાજકોટ, એ ઠેકાણે આવેલા, આ જગ્યાએ લોકો આવેલા, એટલામાં ક્યાંય દુકાન હશે. આવતા વાત કે આવો ફલાણા ભાઈ, આવો ફલાણા ભાઈ, બોલાય કંઈ કાગળ લખેલો નહીં, કંઈ મળેલા નહીં, કોઈની કંઈ એકબીજાને જોયેલા નહીં, સીધા નામથી બોલાવ્યા, આવો આવો. ઓલા તો આશ્ચર્ય પામી ગયા કે આને વાને ભણવા ક્યાં મોકલવા, તો બધું ભણીને બેઠેલા છે, આને ક્યાં ભણાવવાની જરૂર છે. એમનો વિચાર એમને માંડી વાળ્યો. એવી જ રીતે સુભાગભાઈને પણ એવું જ થયું હતું, સુભાગભાઈને નામથી જ બોલાવેલા. એવી ઘણાને ચમત્કાર જોવા મળેલો. એટલે યોગ માર્ગમાં કોઈ પ્રયોગ એમનો હશે ગમે તેમ, પણ એ જાણે છે, તેમાં પણ જેમને દુરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. એટલે સ્વર્ગ નરકની પ્રતીતિ માટે યોગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. જ્ઞાન માર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, કેમ કે એ તો બધી બાહ્ય લબ્ધિ છે. જ્ઞાન માર્ગ તો એક અંતરની વાત છે. એટલે જ્ઞાન માર્ગમાં, મોક્ષ માર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી. તે પણ તે બધા છે જરૂર. સૌભાગભાઈ આવો કોઈ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ બધું યોગનું શું છે, આ બધું એમને બધું સાંભળેલું ઘણું. ડુંગરભાઈ એમને જે મિત્ર હતા ને, એ બહુ આવું લઈ આવતા હતા, ઘણી વાતો લાવતા હતા. એમનો એમને સંગ હતો, એના ઉપર વિશ્વાસ હતો. કૃપાળુદેવ મળ્યા પછી બધા સમાધાન કરવા માંડ્યા હતા એમણે. એ બધા પ્રશ્નો ઉઠાવી ઉઠાવીને જે વિષયમાં પોતે અજાણ્યા હતા, શંકાશીલ હતા, જિજ્ઞાસુ હતા, એમ થતું કે આ બધું શું છે, આમાં સાચું શું, એટલે એ પોતે પ્રશ્ન ઉઠાવતા, એનું આ બધું સમાધાન લખે છે કે બધું છે, પણ એ મોક્ષ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં એની કોઈ, એનું કોઈ સ્થાન નથી. મોક્ષ જેટલે સ્થળે બતાવ્યો છે તે સત્ય છે. કર્મથી, ભ્રાંતિથી અથવા વેદાંતની ભાષામાં માયાથી, મમત્વથી, પોતાપણાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની શબ્દ વ્યાખ્યા છે. છૂટવું, મુક્ત થવું, મોક્ષ એટલે મુક્ત થવું. શેનાથી મુક્ત થવું? તો કે કર્મથી મુક્ત થવું, એ દ્રવ્ય કર્મ લીધું. ભ્રાંતિથી મુક્ત થવું, એ અજ્ઞાન અને મિથ્યાત્વ લીધું. અને માયાથી મુક્ત થવું, પરમા પોતાપણાના અનુભવથી મુક્ત થવું, એ પણ અજ્ઞાનને ભ્રાંતિ છે. એનાથી છૂટવું તો એ મોક્ષ છે. એ મોક્ષની શબ્દ વ્યાખ્યા છે, ભાવની વાત આખી જુદી છે એમ કહેવું છે. આ તો શબ્દ વ્યાખ્યા છે, ભાવની વાત આખી જુદી છે. જીવ એક પણ છે અને અનેક પણ છે, કારણ કે બધું વેદાંતની અંદર તો એક જ જીવ લીધો છે. એ પ્રશ્ન પણ એમને ઉઠાવ્યા છે, ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે પોતે. અને એ તો દરેકને પ્રશ્નો તો ઘણા મૂંઝવતા હોય જ છે. કોઈ જ્ઞાની મળે ત્યારે એને બધા સમાધાન થઈ શકવા યોગ્ય છે, નહીતર એ અસમાધાનને કારણે પરિણામોનું અસ્થિરતા અને ચંચળતા અને પરિણામોનું ભાવોનું ભાવ પરિભ્રમણ બહુ ચાલે, જેના ફળ સ્વરૂપે દ્રવ્ય પર પરિભ્રમણ પણ બહુ ચાલે. કેમ કે જીવ અજ્ઞાન દશામાં અનેક પ્રકારના અસમાધાનથી ભરેલો છે, એને સમાધાન થવા જરૂરી છે. અને એ જ્ઞાનીના પરમ સત્સંગ સિવાય કોઈ રીતે થઈ શકવાનો સંભવ નથી. કેમ કે જગતમાં વિચિત્રતાઓનો પાર નથી. અત્યારે જુઓ ને, પશ્ચિમના દેશો જુઓ તો ત્યાં માંસ અને દારૂ બહુ સામાન્ય છે. જેને કંઈ આપણે જેમ રોજ દાળભાત શાક રોટલી ખાઈએ ને એવું જ છે ત્યાં. પાણી પીએ બધે દારૂ પીએ. અને અત્યારે તો કોઈ કોઈ છે, એક જમાનામાં તો નોનવેજ રેસ્ટોરન્ટ હતા જ નહીં, ગોતા જ જડે નહીં, અહીંથી બધું લઈને જવું પડે અને કાંઈ ભૂખ્યા રહેવું પડે. અત્યારે તો ગોતો તો મળે પણ બહુ ઓછા. આપણે પેરિસમાં કહેવાય હાલીને દમ નીકળી ગયો, પૂછતા પૂછતા હજી તો થોડુંક આગળ ચાલો, હજી થોડુંક આગળ ચાલો, કેટલું માઇલ બે માઇલ હાલી નાખ્યા છે. બહુ ઓછા. આમ તો અમને એક લિસ્ટ આખું ઉતારી દીધું હતું યુરોપના બધા શહેરમાં ક્યાં ક્યાં વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે, પણ બોલો બ્રીફ ચોરાઈ ગયું ને એમાં બધું વ્યૂ ગયું. તો અમારી પાસે તો આખું લિસ્ટ હતું એનો ટેલિફોન નંબર સાથે, એટલે જલ્દી મળે તકલીફ ઓછી પડે. છતાં પૈસો ત્યાં વધારે વધારે છે, પાપ વધારે છે અને પૈસો એ વધારે છે. કેવી વિચિત્ર પરિસ્થિતિ છે. જો બધું શરીર બધાના રૂપાળા, પૈસાને ભોગવું ભોગના સાધનો ઘણા, અને પાપ ગણે પાપ ગણાય નહીં એવી રીતે, અહીંયા મોટું આ પાપ ગણાય ત્યાં પાપ ગણાય નહીં એવી રીતે જીવન ચાલે. કેવી વિચિત્રતા છે જગતની. કયો જો સદ્ધર્મના વિષયમાં એટલી અરુચિ કે એ વાત તમે કહો તો કોઈને સાંભળવાનું મન જ થાય નહીં. આત્મા શું એ વાત જ નહીં, શરીર તે જ આત્મા ને શરીરની અનુકૂળતા એ જ સુખ ને એ જ કલ્યાણ બસ. આ સિવાય બીજું કાંઈ સૂજે જ નહીં ને, એવું જ માહોલ ને એવું જ વાતાવરણ. બર્લિનમાં એક જૈન સ્કોલર વિદ્વાન મળ્યા હતા, 85 વર્ષના વૃદ્ધ હતા. તો થોડાક મને પ્રશ્નો પૂછ્યા. હા, ઇન્ટરેસ્ટેડ હતા, સારા ઇન્ટરેસ્ટેડ હતા. હા, ડૉક્ટર રૂમ હતા ને એ. હા, એણે આપણને આ કુંદકુંદ આચાર્યની ભક્તિ અધિકાર ગુતિ આપી. શું બહુ સજ્જન માણસ હતા, જર્મન હતા. મેં કીધું, મેં અહીંયા યુનિવર્સિટીઓમાં કોરસ્પોન્ડન્સ કરું છું છેલ્લા 8-10 મહિનાથી, એમાં આ વિષયમાં કોઈને ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે લેક્ચર કે ડિસ્કશન. મને કે તમને હું મને કોઈ સાંભળવા તૈયાર નથી ને, તમને સાંભળવા ક્યાંથી તૈયાર થાય? અને કોઈ કોઈ યુનિવર્સિટીમાંથી તો જવાબ એ હતા કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એરેન્જ યોર લેક્ચર્સ યર, ધેર આર સો મેની રીઝન્સ, એમ કરીને ઘણા કારણો છે કે આવા લેક્ચર અમે ગોઠવી ન શકીએ. કે તમને હું મને સાંભળવા કોઈ તૈયાર નથી, હું જૈન શાસ્ત્રમાં આટલો ઊંડો ઉતરો છું, એ તો વર્ષો સુધી આવીને જયપુરમાં રહ્યા હતા, હિન્દુસ્તાનમાં આવીને રહેલા માણસ આના માટે, જૈન શાસ્ત્રો માટે. અહીંયા કોઈને પડી જ નથી કે અહીંયા તો બસ શરીર ને શરીર સુખ ને પૈસા ને અનુકૂળતા સિવાય બીજું કાંઈ છે જ નહીં. લોકો પાગલ છે એની પાછળ, બીજું કાંઈ નથી, બીજું કાંઈ વિચારી શકે એવું કોઈ અવકાશ જ નથી ને. આ પરિસ્થિતિ છે. બહારનું જુઓ તો ત્યાંના લોકોને આપણે સુખી કહીએ, પૈસાવાળા કહીએ, ધનાઢ્ય દેશ કહીએ, હં, આવી વિચિત્રતાનું સમાધાન કેવી રીતે થાય? કે પાપાનું બંધુ પુણ્યના ઉદયવાળા બધા ત્યાં જન્મે છે, સમાધાન જ થાય નહીં, એનું ગણિત કંઈ બેસે જ નહીં. મનુષ્યભાવ જેવો મનુષ્યભાવ મળે છે, પરિસ્થિતિ આ છે. જીવ એક પણ છે અને અનેક પણ છે. એક છે એટલે પોતે સ્વરૂપે એક જ છે, અને જગતના સંખ્યા જુઓ તો અનંત જીવોની સંખ્યા છે. અધિષ્ઠાનથી એક છે, પોતાના ધ્રુવ પદનો આધાર લઈએ તો એક જ પદનો આધાર લેવા જેવો છે, જીવ એક જ છે. જગતમાં અનેક જીવો છે એવા આખા જગતનું વિસ્મરણ કરીને એક એક જીવ એક એક સ્વરૂપી જીવની સંભાળ લેવામાં આવે તો જીવ એક જ છે જગતમાં. જા બીજા કોઈ મારા માટે છે કે નથી પ્રશ્ન જ નથી. અધિષ્ઠાનથી એક છે, જીવ રૂપે અનેક છે, આટલો ખુલાસો લખ્યો છે આ બાબતમાં. તથાપિ તે બહુ અધૂરો લખ્યો છે, અધૂરો રાખ્યો છે. કારણ લખતા કોઈ તેવા શબ્દો જેડ્યા નથી, પણ આપ સમજી શકશો એમ મને નિશંકતા છે. તીર્થંકર દેવને માટે સખત શબ્દો લખાયા છે માટે તેને નમસ્કાર, માફી માગી લીધી છે. હું લખ્યું છે જૈનની બાહ્યશૈલી જોતા તીર્થંકરને કેવળ જ્ઞાન હોવાનું અમને ભ્રાંતિ લાગે છે, એ જરા સખત વાત લખાઈ ગઈ છે, એમને નમસ્કાર કરી લીધી છે. એ પત્ર અહીંયા 218મો સમાપ્ત થાય છે. પત્રનો પ્રકાર એવો છે કે સુભાગભાઈને એમની ભૂમિકામાં અને એમના સંગના કારણે અનેક જાતના અસમાધાન હતા, એ સમાધાન વિષયમાં એમણે ખુલાસા આપ્યા છે, અને એમને આ બાજુ જૈન દર્શન બાજુ મૂળ સ્વરૂપ મૂળ તત્વ બાજુ વાળવા માટે એ સમાધાન આપવા એમને જરૂરી લાગેલા. ત્યાર પછીનો 219મો પત્ર છે, એમાં નાટક સમયસારનો એક પદ છે, એક દેખીએ જાણીએ એ દોહા વિશે આપે લખ્યું, તો એ દોહાથી અમે આપને નિશંકતાની દ્રઢતા થવા લખ્યું નહોતું, પણ સ્વભાવે એ દોહો પ્રશસ્ત લાગવાથી લખી મોકલ્યો હતો. એવી લય તો ગોપાંગનાને હતી. શ્રીમદ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમ ભક્તિ વર્ણવી છે, તે પરમ આહ્લાદક અને આશ્ચર્યકારક છે. શું કહે છે બનારસીદાસજીએ, તો આત્માના મૂળ સ્વરૂપને, પરમાત્મ સ્વરૂપને અનુસરીને આ દોહો લખેલો છે. એ દોહો નીચે આપ્યો છે કે એક દેખીએ, એક જાણીએ, રમી રહીએ એક ઠોર, સમલ વિમલને વિચારીએ યહી સિદ્ધિ નહીં હોય. એટલે એનો શબ્દાર્થ એમ છે કે એક પોતાના સ્વરૂપને દેખો, એકને જાણો, અને એક જ ઠોર એટલે એક જ સ્થાનમાં રમણતા કરો, એકાગ્રતા પામો. એટલે સ્વરૂપને જ અવલંબો, જાણવામાં, દેખવામાં અને એકાગ્રતામાં સ્વરૂપને જ વિષય કરો. સ્વરૂપને એવી રીતે વિષય કરો કે પર્યાયને જોવાનું એક વખત બંધ, વિચારવાનું બંધ થઈ જાય. સમલ વિમલને વિચારીએ, પર્યાયમાં વિમળતા, નિર્મળતા થઈ કે મળ હજી રહી ગયો, કાંઈ જોવાની જરૂર નથી. એ સિદ્ધિ નહીં ઓર, અને એ રીતે સ્વરૂપને અવલંબતા સિદ્ધિ છે, બીજી રીતે નહીં. પર્યાય નહીંના વિષયને એકદમ બંધ કરી દો. એકલા સ્વરૂપને એક દેખો, એક દેખીએ, એક જાણીએ, રમી રહીએ એક ઠોર, બસ એમાં મસ્ત થઈ જાય. પછી અવસ્થાને જોવાની જરૂર નથી, અને એ જ સિદ્ધિનો ઉપાય છે. આ બનારસીદાસજીએ પોતાના અનુભવ જ્ઞાનમાંથી આ દોહો લખ્યો છે એમણે. શું એ દોહા વિશે આપે લખ્યું, તો એ દોહાથી અમે આપને નિશંકતાની દ્રઢતા થવા લખ્યું નહોતું. એમણે શું અર્થ કંઈક બીજો કર્યો છે? વેદાંતમાં એક પરમબ્રહ્મ છે ને, તો ત્યાં શું છે, બીજાનો વિચાર જ નહીં કરવાનો. એક એટલે એક જ, જગતમાં બીજું તત્વ દ્વૈત જ નથી, અને દ્વૈત ભાષ્યો એ જ ભ્રાંતિ છે. હં, તો અમે આપને નિશંકતા, એ ઓલી જે નિશંક, એ એ વિષયમાં નિશંકતાની દ્રઢતા થવા લખ્યું નહોતું. જૂનું ગમે તો ઓલું છે, પણ સ્વભાવે એ દોહો પ્રશસ્ત લાગવાથી લખી મોકલ્યો હતો. એટલે જોયું કે ભાઈજી, અહીં સુધી જૈન દર્શનનો આ જે ટોપમોસ્ટ વિષય છે, દ્રવદૃષ્ટિએ પર્યાય દ્રષ્ટિનો નાશ થઈ જાય અને સમળ વિમલ પોતાની દશાને જ પણ ન જોવે, ત્યાં વેદાંતમાં એ છે, તો દશાને જોઈશે જ નહીં. એકલા સમયક દર્શનનો વિષય લીધો છે લોકોએ, દશાને જ નહીં જોવાની. નિષેધ છે ત્યાં, આખો પર્યાયનો વિષય જ ઉડાડ્યો છે લોકો. તો એમને એ વાત પકડી, આ તો બરાબર મને નિશંકતા થાય છે, તો કે તમારી નિશંકતા માટે એ વાત નહોતી લખી, એટલે ફેરવી તોડ્યું એમણે કે ભાઈ, એ તો એક સ્વભાવે જરા દોષો દોહો સારો લાગવા છે તમને. પછી એનો મર્મ સુધી પહોંચ્યો કેવું નહોતો, દ્રવદૃષ્ટિ પર્યાય દ્રષ્ટિના વિષય સુધી પહોંચ્યો એવું નહોતું, એટલે કે બહુ પ્રશસ્ત દોહો લાગવાથી તમને લખી મોકલ્યો હતો. હા, એવી લય તો ગોપાંગનાને હતી. પરમેશ્વરમાં જે લય હોય છે એવી લય તો ગોપાંગનાને હતી. અને શ્રીમદ ભાગવતમાં મહાત્મા વ્યાસે, વ્યાસની રચના ગણાય છે, ભાગવત છે એ વ્યાસજીની રચના ગણાય છે. વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમ ભક્તિ વર્ણવી છે. વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે એટલે શ્રીકૃષ્ણ પ્રત્યે ગોપીઓની પ્રેમ ભક્તિ વર્ણવી છે. એવી પ્રેમ ભક્તિ પર્યાયને આત્મા પ્રત્યે થાય, શું એવી પ્રેમ ભક્તિ પર્યાયને આત્મા પ્રત્યે થાય, એને એક જ દેખાય ને બીજું કાંઈ દેખાય જ નહીં, તે પરમ આહ્લાદક અને આશ્ચર્યકારક છે. એ જે ગોપીઓને બહુ સરસ વર્ણન આપ્યું છે ત્યાં વ્યાસજી જે ગોપીઓનું વર્ણન કર્યું છે કે કૃષ્ણને જોતા કેવી પાગલ થતી હતી, શું એ જે વર્ણન કર્યું છે એમણે, એવું વર્ણન એમ કે જો પર્યાય દ્રવ્યને જોઈને પરમાત્મા નિજ પરમાત્માને જોઈને એવી એવી દશા થાય એવી પ્રેમ ભક્તિ એમણે જે વર્ણવી છે એ બહુ અમને બહુ ગમે છે. પરમ આહ્લાદક છે અને આશ્ચર્યકારક છે. નારદ ભક્તિ સૂત્ર પછી બીજા કોઈ ગ્રંથનો ઉલ્લેખ કરે છે. નારદ ભક્તિ સૂત્ર એ નામનું એક નાનું શિક્ષાશાસ્ત્ર મહર્ષિ નારદજીનું રચેલું છે. તેમાં પ્રેમ ભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું છે. હવે તો શાસ્ત્ર મેં નથી જોયે, આ લોકોનું કોઈ શાસ્ત્ર હશે અને કૃપાળુદેવના હાથમાં આવ્યું હશે, એમણે વાંચ્યું હશે. ભક્તિ કેવી હતી? એ વિષ્ણુ ભગવાનને માનતા હતા, જે બ્રહ્મા વિષ્ણુને મહેશ છે, એમાં એમના આરાધ્ય દેવ વિષ્ણુ છે નારદજીના. નારદનું પાત્ર આપણે જૈન પુરાણોમાં આવે છે, જે 63 સલાખ આપશે મોક્ષગામી પુરુષો, એમાં નારદ પણ એક નવ નારદ થાય છે. 12 ચક્રવર્તી થાય, 24 તીર્થંકર થાય, શું એમ નવ નારદ થાય છે, શું વાસુદેવ પ્રતિવાસુદેવ થઈને 63 એક 24 એમાં સુધી 63 સલાખામાં છે નારદ, નવ નારદ છે. નારાયણ પ્રતિ નારાયણ 24 ને 12 36 ચક્રવર્તી 24 તીર્થંકર 36 અને બળદેવ કેટલા 9 બળદેવ 36 9 45 હજી 63માં બાકી રહ્યા ને 45 ને 9 54 ને 54 ને 9 63 હજી 2 9 9 બાકી રહ્યા. આ તો અન્ય મતનું શાસ્ત્ર છે. નારદ ભક્તિ સૂત્ર એટલે નારદનું ભક્તિ, નારદની ભક્તિ કેવી છે એ નામનું શિક્ષાશાસ્ત્ર એટલે ઉપદેશ મળે એવું શાસ્ત્ર મહર્ષિ નારદજીનું રચેલું છે. એમની કોઈ રચના છે, તેમાં પ્રેમ ભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું છે. નારદજીને એમના પરમાત્મા પ્રત્યે કેટલો પ્રેમ હતો એનું બહુ વર્ણન આપ્યું છે. એ લોકોમાં અમુક એવી રચના છે તમને બીજે ક્યાંય જોવા ન મળે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. માથું મૂકે એનું કામ છે, છે તૈયારી એમ કે છે. માહી પીડાતે માસુખ માણે, દેખનારા દાજે જોને. અંદરમાં આવી ગયા મસ્તક મૂકીને, એ તો બધાને આનંદ આનંદ થઈ ગયો. બીજા બધા એનાથી ઈર્ષાપ કરે છે કે અરે આવા તો આવતા હશે ગાંડા માણસો, આવા તો કાંઈ ગાંડા હોય, એ બધા દાજે. હે એ લોકો અમુક અમુક રચનાઓ બહુ સારી છે. ઉદાસીનતા ઓછી થવા, આપે 2-3 દિવસ અત્રે દર્શન દેવાની કૃપા બતાવી, પણ તે ઉદાસીનતા 2-3 દિવસના દર્શન લાભે ટળે તેમ નથી. સુભાગભાઈ લખ્યું છે કે મારે મુંબઈ આવવું છે 2-3 દિવસ માટે. ઉદાસીનતા ઓછી થવા આપે 2-3 દિવસ દર્શન દેવાની કૃપા બતાવી, પણ તે ઉદાસીનતા 2-3 દિવસના દર્શન લાભે ટળે તેમ નથી. કૃપાળુદેવને કાંઈ ઉદાસીનતા લખી હશે કે અમને તો ઉદાસ ઉદાસ છે, અહીંયા કોઈ સંગ નથી, કોઈનો અહીંયા સંગ નથી એટલે ઉદાસ છીએ, તો કે અમે આવીએ, સંગ નથી તો અમે આવીએ, કે આપની ઉદાસીનતા ઓછી કરી નાખશું અમે આવશું ત્યારે, તો કે 2-3 દિવસ આવો એમાં કાંઈ અમારું પેટ ભરાય એવું નથી એમ કહે છે. હા, તે 2-3 દિવસના દર્શન લાભે ટળે તેમ નથી. પરમાર્થ ઉદાસીનતા છે. અમારી ઉદાસીનતા તો પારમાર્થિક ઉદાસીનતા છે. ઈશ્વર નિરંતરનો દર્શન લાભ આપે એમ કરો તો પધારવું, નહીં તો હાલ નહીં. ઠીક, કાયમ માટે અહીંયા આવી જતા હોય તો આવો, કાંઈ વાંધો નથી. બાકી બે ત્રણ દિવસ માટે આવશો ને ભાઈ સાહેબ, નહીં તો નહીં, નહીં તો હાલ નહીં આવતા એમ કે છે. ઠીક, એ તો બહુ જ્ઞાન ઘણું હતું, કારણસર બધું લખતા હતા. જે કાંઈ લખતા હતા એની પાછળ એ કારણ જોતા હતા. સમજ બહુ ઊંડી સમજણ હતી. આઈ સુધી